તારીખ 17/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 949 અને 950 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 564 તારીખ 17/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 949 અને 950 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 564
પ્રતિજ્ઞાના વિષયમાં ખુલાસો છે. પ્રતિજ્ઞા યથાર્થ પ્રકારે ક્યારે હોય અને પ્રતિજ્ઞા અને આરાધનાને કેટલો સંબંધ છે, શું સંબંધ છે, અને પ્રતિજ્ઞા વિરાધનાનો કેવી રીતે ઘાતક છે એનો ખુલાસો છે. ખરીને લઈએ કે તત્વજ્ઞાનપૂર્વક પ્રતિજ્ઞા હોવી જોઈએ. તત્વજ્ઞાનપૂર્વક એટલે સ્વતત્વના જ્ઞાનપૂર્વક પ્રતિજ્ઞા હોવી જોઈએ. પોતે કોણ છે, મૂળમાં પોતે કોણ છે, અવસ્થા એ ક્યાં ઊભો છે, જ્યાં ઊભો છે ત્યાં ઊભા રહેવા જેવું છે કે ત્યાંથી ખસવા જેવું છે, ખસવા જેવું છે તો ખસીને ક્યાં જવા જેવું છે, કેવી રીતે ખસાય છે, આ બધું સ્વતત્વના જ્ઞાનમાં આવે છે. એવા તત્વજ્ઞાનપૂર્વક પ્રતિજ્ઞા હોવી જોઈએ. અહીંયા તર્ક થઈ શકે છે કે એનું તત્વજ્ઞાન ન હોય છતાં અમને પ્રતિજ્ઞા લેવાનો ભાવ હોય તો લેવી કે નહીં. અને પ્રતિજ્ઞા લેવાથી બીજું અમને શું નુકસાન છે? જે તે પદાર્થ સંબંધિત પ્રતિજ્ઞા લઈશું, જે તે પ્રકારની પ્રતિજ્ઞા લઈશું, તેટલા પાપથી તો છૂટશું, એટલો તો સીધો હિસાબ છે. તો શું અમારે એવા પાપ ન છોડવો, તત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી એવું પાપ કરવાનું ચાલુ રાખવું, એ વાત કાંઈ વ્યાજબી છે? આ તર્ક અહીંયા સંભવિત છે. તો એને કહે છે કે એવો તારો વિકલ્પ હોય કે ભલે તત્વજ્ઞાનની મને હજી સમજણ આવી નથી, થઈ નથી, એને એમ કહે છે કે તે તત્વજ્ઞાનની સમજણ કરવાનો તું પ્રયત્નમાં છો કે નહીં? જો તું તત્વજ્ઞાનના સમજવાનો પ્રયત્નમાન હો અને હજી તને સમજ ન આવી હોય તો પ્રતિજ્ઞા કરતા તને રોકતા નથી.
બરોબર,
ભલે તું લે પ્રતિજ્ઞા, પણ સાથે સાથે એમ સમજણ રાખજે કે આ પ્રતિજ્ઞા કેવળ થોડો પાપ ભાવ મટવા પૂરતું સાધન છે અને તત્વજ્ઞાન થયા પહેલા એનું કોઈ વિશેષ મૂલ્ય નથી. આટલી સમજણ રાખજે. બીજો પક્ષ કે જો તત્વજ્ઞાનની સમજણનો પ્રયત્નમાં જ નથી અને એકલો પ્રતિજ્ઞા સંબંધિત રાગ હોવાથી પ્રતિજ્ઞા લઈએ છીએ પાપ છોડવા માટે, તો એને કહે છે કે તું ઊભો રહે, તારી શક્તિનો ઉપયોગ તત્વજ્ઞાનની સમજમાં પ્રથમ લગાવ. એ લગાવતા પણ જો તારી પાસે શક્તિ બચે તો ભલે પ્રતિજ્ઞા તું લે, અમને વાંધો નથી. તો જ્ઞાનને સમજ થયા પહેલા પણ લે, અમને કાંઈ વાંધો નથી, પણ એમાંથી હું એ સમજમાં રહી શકીશ કે આ પ્રતિજ્ઞાનું પરમાર્થે ધર્મને અર્થે એવું કાંઈ મૂલ્ય નથી. અને એમ સમજ રાખતા તને એ વ્રતાદિનું જે અભિમાન થવાનો પ્રસંગ છે એ નહીં થાય કદાચ, એનાથી પણ બચી શકીશ એમ કહે છે. આવો જરા નજીક બરોબર. તો એવું નથી કે પાપમાં ઊભો રાખીને તત્વજ્ઞાન સમજાવવું છે. પાપમાં ઊભો રાખીને તત્વજ્ઞાનની પ્રેરણા આપતી છે એવો તો કોઈ આશય હોય શકે નહીં. જ્યાં શુદ્ધતાનો, નિર્દોષતાનો, પવિત્રતાનો માર્ગ હોય, જ્યાં તત્વની પ્રરૂપણા એવી હોય, ત્યાં તો એ વાત હોઈ શકે નહીં. કેમ કે એ તો સ્થૂળ બુદ્ધિથી પણ ન્યાયના વિષયમાં ન્યાય સંમત પણ થાય એવું નથી. પણ રાજમાર્ગ જે છે, જીન માર્ગ છે, મોક્ષ માર્ગ છે, જિનેન્દ્ર દેવની જે માર્ગની આમનાય છે એમાં તો પ્રકાર એવો છે, યથાર્થ પ્રકાર એવો છે કે કોઈ પણ જીવ પોતાની પ્રથમ શક્તિને તત્વજ્ઞાનમાં લગાવે, છતાં એને કશાયની મંદતા રહેતી હોય તો જરૂર પ્રતિજ્ઞા લે, પણ એની સમજણ રાખે કે આ પ્રતિજ્ઞા તે વાસ્તવિક વ્રતાદિ રૂપ નથી, તે સાચા વ્રત નથી. સાચા વ્રત નથી એમ સમજીને રાખે તો ઘણો ફેર પડે છે. જેમ કોઈ કારણવશ ખોટા દાગીના પહેરે, યાત્રાએ જાય છે બિહાર બાજુ તો લૂંટ બહુ થાય છે, આપણા લોકો જાય છે સાચા દાગીના ઉતારી દે, ખોટા દાગીના પહેરી દે, એક રૂપિયા વાળી બંગડી પહેરી હોય ને એક રૂપિયા વાળું એરિંગ પહેર્યું હોય, દાગીના પહેર્યા છે એમ ખબર છે પણ ખોટા પહેર્યા છે એનું ભાન છે, તો એની એને સાવધાની નથી ને એના પરિણામ મહત્વપૂર્વક ત્યાં લાગતા નથી. એમ સાચા વ્રત નથી એમ જેને ખ્યાલ છે એને એ બાજુ મમત્વ થવાને બદલે સ્વતત્વમાં મમત્વ થવાનો અવકાશ રહે છે. અને જે ખોટા વ્રતને સાચા માની લે છે એટલી વ્રતાદિની સાવધાનીમાં અને વ્રતાદિના રાગમાં એટલા એ સાવધાન રહે છે, તન્મય રહે છે કે એને પોતાના સ્વતત્વ બાજુ વળવાનો અવકાશ પછી રહેતો એ નુકસાન થાય. એટલે વિશેષ વિચારીએ તો જો પહેલા પ્રતિજ્ઞા લીધી હોય, લેવાઈ હોય અથવા લેવાના ભાવ હોય તો આ પ્રકારે સમજણ રાખવી, અને એવી શક્તિ ન હોય તો જેટલી મૂડી શક્તિ છે, પરિણામની શક્તિ મૂડી છે ને, એને તત્વજ્ઞાનની સમજમાં લગાવવી, ઉપયોગને ત્યાં લગાવવો, અને એ સ્વતત્વની સમજણ થયા પછી, સમ્યક દર્શન થયા પછી વ્રતાદિનો શું વિકલ્પ આવે છે, સમ્યક દ્રષ્ટિને પરિપૂર્ણ નિર્દોષ થવું હોવાથી પરિપૂર્ણ નિર્દોષ થવાના ધ્યેય પૂર્વક તે સમ્યક દ્રષ્ટિ થયો હોવાથી તેને આસક્તિનો રાગ મટાડવાનો પણ વિકલ્પ આવે છે. એ ચારિત્રમોનો રાગ છે. દર્શન મટ્યો એટલે બસ હવે વાંધો નથી, હવે મારો ચારિત્રનો રાગ તો મટી જ જવાનો છે, પછી એને મટાડવાનો કાંઈ વિકલ્પ નહીં. એવી બેદરકારી અથવા એ પ્રકારે અનુચિત પ્રકારે અયથાર્થ પ્રકારે દોષને ગૌણ કરવાની વૃત્તિ सम्यक दृष्टि ने तो होती नहीं, हुई तो सम्यक दृष्टि होता इतले सम्यक दृष्टि ने पण पुताना ध्येय सुधी पूर्ण निर्दोषता सुधी पहुंचवा अर्थे व्रतादि नो विकल्प आवे छे नथी आवतो ए प्रश्न नथी। जेम के मुनि दशा अंगीकार करवामां प्रथम मुनि दीक्षा नी प्रतिज्ञा करावे छे એમાં વ્યવહાર અને નિશ્ચયની અનેક વિધ પ્રકારે પ્રતિજ્ઞાના સંકલ્પ છે, દીક્ષાની વિધિ જોઈ નથી કે સાંભળી નથી, પણ આમ જ હોય, બીજી રીતે હોય શકે નહીં, શું એ વિધિમાં કોઈ વખત આપણે હાજર નથી, ઉપસ્થિત નથી, પણ આમ જ હોય કે એમાં પ્રતિજ્ઞાના અનેક પ્રકારની પ્રતિજ્ઞાની વિધિ છે, ત્યાં વ્યવહાર સંબંધિત અને નિશ્ચય સંબંધિત બંને હોય છે, એટલે વ્યવહારમાં પણ એને શુભ ભાવ અને અશુભ ભાવ સર્વસાવદ યુગના ત્યાગની પ્રતિજ્ઞા એ અશુભ ભાવ સંબંધિત છે અને ગ્રહસ્થને યોગ્ય શુભ ભાવ આરંભ સમારંભ પૂર્વક વાળા નહીં, બાકીના પંચ મહાવ્રત અને 28 મૂળ ગુણની પ્રતિજ્ઞા અવશ્ય હોય છે, નિશ્ચયથી શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા હોય છે તો હું શુદ્ધોપયોગમાં રહીશ એવી પ્રતિજ્ઞા નિશ્ચય સંબંધિત પણ હોય છે, એમ ત્રણેય પ્રકારના પરિણામને આવરી લે એવો એ ધોખ મોક્ષ માર્ગ છે અને ત્યાં પ્રતિજ્ઞાનો એક પ્રકાર ઊભો થાય છે, કેમ કે એવો સિદ્ધાંત છે કે પ્રતિજ્ઞા લીધા વિના આસક્તિનો નાશ થતો નથી, આ પણ એક બહુ અનુભવપૂર્ણ વચન છે, આગળ આવે છે ચર્ચીએ પહેલા, એ પહેલા આટલી વાત છે કે જે વ્રતાદિનો શુભ વિકલ્પ આવે છે એવો એક શુભ ભાવનો પ્રકાર છે જે નિષેધવા યોગ્ય નથી, મોક્ષ માર્ગમાં એ નિષેધવા યોગ્ય નથી, જેમ મોક્ષ માર્ગની અંદર બીજા પરિણામ હોય છે, જેમ કે જિનેન્દ્ર દર્શન, જિનેન્દ્રના દર્શનના પરિણામને કોઈ નિષેધ કરે, આત્મામાં ઉપયોગ જોડવો છે એમાં પરનું શું કામ છે, માટે આ પ્રતિમા મંદિર ને બીજી ને ત્રીજી એ વાત આપણે સંમત કરતા નથી તો એ પણ ખોટો છે, એની એને ખબર નથી, બહુ સમજણનો માર્ગ છે, એમને એકાંત કરી જાય એવું પણ એમાં નથી, કઈ ભૂમિકામાં કેટલા શુભ ભાવો હોય અને જો ન હોય તો એને એથી નીચેના શુભ ભાવો કે અશુભ ભાવો જ હોય એની ભૂમિકા નથી, એનું શું, એટલે ચારિત્રના પરિણમનથી પણ એની ભૂમિકાનું માપ છે, જ્ઞાનના પરિણમનથી પણ એનું ભૂમિકાનું માપ છે અને શ્રદ્ધાના પરિણમનથી પણ એની ભૂમિકાનું માપ છે, સુખના પરિણમનથી પણ એની ભૂમિકાનું માપ છે, પુરુષાર્થના પરિણમનથી પણ એની ભૂમિકાનું માપ છે, એક ચોક્કસ દરેક ભૂમિકાની ચોક્કસ સ્થિતિ છે અને જિનેન્દ્ર દેવની દિવ્ય ધ્વનિમાં એ માર્ગ પ્રકાશ છે કે અમે જે માર્ગે ચાલ્યા એ અમારા માર્ગે ચાલનાર વ્યવહારથી અમારા માર્ગે નિશ્ચયથી તો પોતાના શુદ્ધાત્માના આત્માના માર્ગે ચાલનારની આ ભૂમિકામાં જે તે પ્રકારની જે તે ભૂમિકામાં આ પ્રકાર હોય છે એને ઉલ્લંઘીને બીજો પ્રકાર હોતો નથી, અને એટલે તો પ્રાયશ્ચિતાદીનું વિધાન છે, નહીં તો પ્રાયશ્ચિત કરવાનું ક્યાં સવાલ રહે છે? પ્રાયશ્ચિતનું વિધાન શા માટે છે? કે ભૂમિકાથી અતિચાર થઈ જાય, પરિણામમાં એવો કોઈ ભાવ થઈ જાય, અતિચાર થઈ જાય, તો મોક્ષ માર્ગી જીવ જાગ્રત હોવાથી એના એ ખ્યાલ બહાર જતો નથી, એટલે બચે છે દોષમાંથી. ઘણી કાળજી ને ઘણી સાવધાનીનો માર્ગ છે, એમને બફમમાં ને બફમમાં માની લઈએ કે અમે ધર્મ કરીએ છીએ અને એમને એમ કાળ ચાલ્યો જાય એવો વિષય નથી. સમ્યક દર્શન થયા પછી વ્રતાદિનો શુભ વિકલ્પ આવે છે, ના આવે એવું બનતો નથી. જે આગળ ચડે છે એને વિકલ્પ મોક્ષ માર્ગમાં આગળ વધે છે, શુદ્ધતામાં આગળ વધે છે, તેને અશુદ્ધતાની હાનિ થવા અર્થે વિકલ્પ આવે છે. અને એ વિકલ્પ આવે છે એની પાછળ એનો પરમાર્થ શું છે, એનો આત્માર્થ શું છે, કે એનો આશય એટલો જ છે કે જે આનંદ સ્વભાવ છે મને અનુભવ ગોચર થયો છે તેમાં મારે લીન રહેવું છે, આનંદમાં લીન થાવ એવી જે ધર્મીની ભાવના, એ ભાવનાને અનુસરીને એ ભાવનાને સાનુકૂળ એવો વ્રતાદિનો વિકલ્પ છે. વ્રતાદિના વિકલ્પને અને સ્વભાવની લીનતા એટલે સ્થિરતાને સંબંધ છે, આમ છે, વ્યવહારે સંબંધ છે. નિશ્ચયથી સ્વરૂપની લીનતા નિરપેક્ષ છે, વ્યવહારે એને જે તે ભૂમિકાના શુદ્ધભાવ સાથેનો વ્યવહાર સંબંધ છે, એટલે તેનું નામ વ્યવહાર રત્ન પ્રેપાડ્યું છે. વ્યવહાર સંબંધ છે એમનું માને વસ્તુને સમજ્યો નથી. વ્યવહાર નિશ્ચયાત્મક જે મોક્ષ માર્ગ છે એને એ સમજ્યો નથી. આનંદ સ્વભાવમાં લીન થાવ એવી જે ધર્મીને ભાવના આવે છે, ભાવના હોય છે, ભાવના વર્તે છે, એ ભાવનાને પહોંચી વળવા, એ ભાવનાને સાકાર કરવા એને વ્રતાદિનો વિકલ્પ પણ આવે છે. કેમ કે એવો સિદ્ધાંત છે કે પ્રતિજ્ઞા લીધા વિના આશક્તિનો નાશ થતો નથી. બહુ સુંદર ન્યાય છે આ, ન્યાયની દ્રષ્ટિએ ન્યાય છે અને બીજી રીતે વસ્તુની સ્થિતિ છે આ. શું ન્યાય છે? કે જે પ્રતિજ્ઞાનો વિકલ્પ છે, વ્રતનો વિકલ્પ છે, એ ઉત્પન્ન થયા પહેલા એને અવ્રતનો વિકલ્પ છે. વિકલ્પ ને સામે વિકલ્પ મૂક્યો છે ન્યાય થી. પ્રતિપક્ષ મૂક્યો છે વિકલ્પ ને, અવ્રત ની સામે વ્રત પ્રતિપક્ષ છે. વકીલ ની સામે વકીલ ઉભો રાખે ને કે કુંભાર ઉભો રાખે, માટલા ઘડતો હોય ટપલા મારતો એને લઈ જાય, હાલ ને ભાઈ મારો કેસ લડી દે ને તો
ચાલે.
એને આ વિકલ્પ આ રીતે આવે છે. જેમ એક બીજું દ્રષ્ટાંત લઈએ, વિકલ્પની સામે વિકલ્પ કેવી રીતે છે? સ્વરૂપનું ધ્યાન કરવાનો વિકલ્પ આવે કે હું મારા સ્વરૂપમાં એકાગ્ર થાવ, એમાં બીજા વિકલ્પ આવતા હોય ઉદયના કાર્યોના, કે આ ઠીક કરવું છે, આમ છે આમ છે, તો એ જે ઉદય સંબંધિત વિકલ્પો ઉત્પન્ન થઈ જતા હોય ત્યાં એ વિકલ્પને તોડવા એક વિકલ્પ આપે છે કે તું પંચ પરમેષ્ટિનો વિકલ્પ કર. કેવા છે પંચ પરમેષ્ટિ? કે નમો અર્યંતાણમ કહેતા નિરવશેષપણે સ્વરૂપમાં એકાગ્ર થઈને ડૂબેલા છે એવા અર્યંત છે. તો એ પોતાને ધ્યાન સ્વરૂપમાં લીન થવાનું કરવું છે ને, તો એ વિકલ્પ લીધો સ્વરૂપમાં જે ડૂબ્યા છે એનો લીધો. એથી આગળ ચાલીને એમ કહે છે કે તારું જે સ્વરૂપ છે એ નિર્વિકલ્પ સ્વરૂપ છે, તો હું નિર્વિકલ્પ સ્વરૂપ છું એમ લક્ષમાં જ્ઞાનમાં ઉપયોગમાં લે, ઉપયોગમાં એનું લક્ષ કર. પણ ત્યાં હજી વિકલ્પ ઉપયોગ છે, તો ઉદયના વિકલ્પને તોડવા સીધું જેનું ધ્યાન જામતું નથી ને ઉદયના વિકલ્પોમાં પરિણામ ચાલ્યા જાય છે એને વિકલ્પની સામે વિકલ્પ ઊભો થાય તો ઓલો વિકલ્પ અટકે એનો. સીધો આવી ન શકે, અશુભમાંથી સીધો આવી શકે. એકાગ્ર થવા બેઠો, દુકાન સાંભળી, પરિવારનો વિકલ્પ આવ્યો, અશુભ છે, અશુભ ધ્યાન છે, સીધો આવશે નહીં. એને સમ્યક દ્રષ્ટિની વિકલ્પ આવે છે, વિકલ્પની સામે વિકલ્પ આવે છે. એમ અહીંયા અવ્રતાદિનો વિકલ્પ છે. વ્રતાદિ અંગીકાર કર્યા પહેલા અવ્રતાદિની સ્થિતિ છે પરિણામની, એની સામે વ્રતાદિના જે પ્રતિજ્ઞા છે એનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. ચાહે તેવો જેમ કોઈ મુનિ દીક્ષા અંગીકાર કરે છે તો એ પહેલા પ્રતિજ્ઞા લે છે. કોઈ સિદ્ધિ સિદ્ધું જ કપડાં ઉતારીને જંગલમાં ચાલ્યું જાય છે એમ નથી, એને દીક્ષા થાય છે કે ચાલો આજથી અમે સાધુ થઈ ગયા, અમારે કાંઈ વિધિ વિધિમાં કાંઈ પડવું, લપન છપનમાં પડવું નથી. હા, અમારે તો હવે સાધુ થઈ ગયું છે ને, સાધુ છે આત્મા, એટલે આ ત્યાગ કરી નાખ્યો બધો ને, હવે આમ એમ વ્યા ગયા બધાથી દૂર, જેની સાથે સંબંધ છે અહીંયા અમારે રહેવું નથી. વિધિપૂર્વક પ્રતિજ્ઞા લેવાય છે. બહુ હેતુ છે એની પાછળ, કે આસક્તિને તોડવામાં પ્રતિજ્ઞા છે એ સ્વવિકલ્પ દશામાં પણ એક એવું બળ છે કે જે અવ્રતાદિને ઉત્પન્ન પરિણામને ઉત્પન્ન થવા ન દે. નહીંતર ઘણા એવી રીતે કરે છે, આપણે પ્રતિજ્ઞા ન લેવી, આપણે યોગ્ય પ્રકારે બધો વ્યવહાર રાખવો પણ પ્રતિજ્ઞા ન લેવી. એને ઊંડે ઊંડે પણ પોતાની શક્તિ ઉપર વિશ્વાસ ન લેવો, કે ક્યારેક પણ આપણે બીજા પરિણામ થાય તો પછી વાંધો નહીં, અથવા થઈ જશે તો એવો એને દહેશત છે. જેના પરિણામમાં હજી વિકલ્પાત્મક સ્થિતિમાં પણ એટલું બળ નથી કે કોઈ પણ ભોગે આ મરણ, આ જીવન સુધી મરણ પર્યંત હું હવે એ પરિણામને સેવીશ નહીં, કરીશ નહીં, એવું જોર હજી વિકલ્પમાં પણ ન આવે, નિર્ણયમાં પણ ન આવે, એને આસક્તિ તૂટવાનો આગળનો પ્રસંગ છે. એને આસક્તિ રહી ગઈ છે અંદરમાં, ભલે વ્રતાદિરૂપ પ્રવર્તો હોય તો પણ, ત્યાગની દશામાં પ્રવર્તો હોય તો પણ, એ આસક્તિનો કષાય દબાયેલો છે, રૂંધાયેલો છે. એ પાછો ઉછળીને બહાર આવ્યા વિના રહેશે નહીં. એટલે પ્રતિજ્ઞા લીધા વિના આશક્તિનો નાશ થતો નથી એ વાત સમજણમાં હોવી જોઈએ, અને યથાસ્થાને યથાર્થ પ્રકારે પ્રતિજ્ઞાનો વિકલ્પ મોક્ષ માર્ગી જીવને પણ આવ્યા વિના રહેતો નથી એની સમજણમાં હોવું જોઈએ. એમને શુભ ભાવ છે ને એમ ઉડાડવાની વાત કરે તો એમ પણ ચાલે. જે સ્થાનમાં જે યોગ્ય છે એને એ સ્થાનમાં તો એ સ્થાનમાંથી ઉઠાપે તો એ વાત માર્ગને અનુકૂળ નથી. પણ સૌ પ્રથમ સ્વભાવનું ભાન થવું જોઈએ. સૌ પહેલામાં પહેલું કોઈ કરવા યોગ્ય છે તો તે શ્રુત જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને એનું ભાન કરવું, અનુભવ કરવો, એ સૌથી પ્રથમ કરવા જેવું છે. એ તો વાત આવી કે એની સાથે સાથે જે કરે છે એને એટલો ખ્યાલ હોય કે આ હજી સાચા વ્રત પછવા નથી તો એને વાંધો નથી. શું જે સ્વભાવની સ્થિરતાપૂર્વક પ્રતિજ્ઞા થઈ અને સ્વભાવની સ્થિરતાના સદભાવમાં જે વ્યવહાર ઉભો થયો વ્રતાદિનો તે વ્રત સાચા. પણ સ્વભાવને જાણ્યા વિના સ્વભાવના ભાન વિના વ્રતાદિ લીધા તો તે વ્રતાદિ ખોટા. ખોટા દાગીના પહેરવાનો એકાંતે નિષેધ નથી, પણ ખોટાને સાચા જાણીને પહેરવાનો તો બરાબર નિષેધ છે. એમ છે, જ્યાં લૂંટફાટ થતી હોય તો ખોટા દાગીના પહેરે એમાં શું, પણ પછી લૂંટી જાય તેને કેટલું દુઃખ થાય, હે? કાંઈ ન થાય, ખોટા 5-5 રૂપિયાના વ્યાજ ગયા એટલું ન થાય. આવા દો ને લઈ જવા દો ને એને એને ખોટાની કિંમત નથી, તેથી એ ખોટામાં ફસાશે નહીં. જે ખોટાને ખોટા જાણતા નથી ખોટાને સાચા જાણીને ફસાઈ જાય છે, આ તકલીફ ન થાય. શું વ્રતાદી ન જ કરવા, અમને આત્મજ્ઞાન થયું નથી, આત્માનું ભાન થયું નથી, માટે અમારે પાપની પ્રવૃત્તિ કરવી એમ કાંઈ હોય, આ વાત તો કોઈને ગળે ઉતરે એવી નથી. સ્થૂળ બુદ્ધિમાં પણ ગળે ઉતરે એવી નથી. કર પણ તું એને ખોટા જાણીને પછી વાંધો નથી. માત્ર શુભ ભાવ છે, અશુભ એટલું ન થાય એટલા માટે આપણને એટલા અશુભથી બચવા અને શુભમાં રહેવામાં કાંઈ તકલીફ નથી. સહેજે સહેજે થાય છે એમાં પણ આર્ત ધ્યાન થતું નથી. શું એમાં આર્ત ધ્યાન થાય તો ન કરવા, પાછા એમ કે જો ઉપવાસ કરે, સહેજે થાય તો ઠીક છે, સહેજે થાય તો એની પ્રવૃત્તિમાંથી છૂટીને તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિમાં પોતાનો સમય વ્યતીત કરી શકે, એટલી પણ પ્રવૃત્તિ છોડીને. કેમ કે આહાર છોડે તો બીજી દુકાન ધંધાની પણ પ્રવૃત્તિ છોડે, બહેનો હોય તો રસોઈ રસોડાની પણ પ્રવૃત્તિ છોડે, તો બીજા ઘણા અશુભ પ્રકારના પ્રવૃત્તિને છૂટે છે તો ત્યાં એને તત્વજ્ઞાનના વિષયમાં આગળ વધવાનો સમય અને અવકાશ વધે છે. એમ એને આત્માર્થના આશયથી અને એનું કોઈ ખાસ વિશેષ એ સિવાય બીજું કોઈ મૂલ્ય નથી, કે એ કોઈ સાચો હજી મોક્ષ માર્ગ નથી, કે એ કોઈ સાચું સાધન નથી. એમ એના રાગને તીવ્ર કરવાને બદલે એ પ્રકાર સહેજે ઉભો થતો હોય તો એનો સાચો લાભ લે એને વાંધો નથી. એને એમ નથી કહેતા કે નાના તું તત્વજ્ઞાન તને મળ્યું નથી ને આત્મજ્ઞાન થયું નથી માટે તું તારે બીજું બધું ચાલુ રાખજે ને વ્રત લેતો નહીં એમ કહેતા નથી. પણ એ તારી સમજણ એ વિષયની બરાબર હોવી જોઈએ. વ્યવહાર સમજણ છે, સામાન્ય સમજણનો આ વિષય છે કે સાચાને સાચું જાણવું ને ખોટાને ખોટું જાણવું, તો તને તકલીફ નહીં થાય ફસાવાની, નહીતર ફસાઈ જઈશ. અને એ તત્વજ્ઞાનની સમજણ વગરના સંપ્રદાયમાં રહેલા જીવો ક્રિયાકાંડમાં કેવા ફસાયેલા છે એ કઈ હવે શોધવા જવું પડે એવું. નવસો ને ઓગણપચાસ સંપ્રદાયમાં જન્મવાથી જૈન થવાતું નથી, પણ ગુણથી જૈન થવાય છે. જૈન પણ એ ગુણવાચક નામ છે. જૈન તે ગુણવાચક નામ છે. ગુણથી જૈન પણ પ્રાપ્ત થાય છે. સંપ્રદાયમાં જન્મ થવાથી જૈન પણ પ્રાપ્ત થતું જમે. એટલે તો કોડરમલજી અધિકાર લીખો, જૈનાભાષી મિથ્યા દ્રષ્ટિઓનું સ્વરૂપ આખો અધિકાર બહુ વિસ્તારથી લીખો. એમણે બહુ સુંદર વિષય ખોલ્યો છે કે ભાઈ તું જૈન કુળમાં જન્મ લે માટે તું જૈન છું એમ માની બેસીશ નહીં. જૈન એમ થવાતું જૈન તો જન્મવાતું નથી પણ થવાનું હોય છે. સાધુ પણ એ કોઈ જન્મે છે? કોઈ એમ કે સાધુ ને જન્મે તો એમ કે છે સાધુ થાય છે, એમાં પછી સાધુ બને છે, સાધુ થાય છે એમ જૈન થવાનું છે. કેમ કે આ કાળમાં તો લઈને ક્યાં કોઈ અહીંયા આવે છે? મોટા ભાગે તો વિરાધક જીવો જ અહીંયા આવે છે. કોઈ સમ્યક દર્શન સહિત મનુષ્ય પણ આ કાળમાં જમતા હોય એવું તો જોવામાં આવતો નથી. વિરાધક ભાવે આવે છે, પછી અહીંયા અંતરનો પુરુષાર્થ ઉપાડીને પ્રાપ્ત કરીને બીજો વિષય છે. પણ એ પ્રાપ્ત કરે ત્યારે એને જૈન પણ છે. જૈનો જૈન કુળમાં માટે જૈન પણ છે એમ ખરેખર એટલે લીધું છે આ કાળને અનુલક્ષણે. બાકી તો કાળમાં તો અથવા મહાવિદ્ય આદિ ક્ષેત્રમાં તો જાય છે સમ્યક દ્રષ્ટિઓ. દેવલોકમાં સમ્યક દર્શન સહિત ગયા હોય છે, સમ્યક દર્શન સહિત જ પાછા મનુષ્ય થાય છે અને આરાધન કરીને પૂર્ણ થઈ જાય છે. પણ અહીંયા તો અત્યારે પૂર્ણતાનો પુરુષાર્થ નથી ને સમ્યક દર્શન સહિત કોઈ જીવમાં હોય એવો દાખલો જોવામાં આવતો નથી. ભગવાન ગયા પછી છઠ્ઠા આરામ, પાંચમા આરામ, પાંચમા આરામ, ચોથા આરાની વાત સુધી છે. એટલે વર્તમાન સંપ્રદાયમાં જન્મવાથી જૈન થવાતું નથી. કેટલાક એવું માની બેઠા છે, આ બધા ખુલાસે એટલે આવ્યા છે કે અમે તો જન્મે જૈન છીએ એટલે સમ્યક દ્રષ્ટિ તો છઈએ છીએ. મૂળ દિગંબર, ગર્ભ દિગંબર હે, હવે અમારા વ્રત તપ લેવાના બાકી છે. અમે પાંચમા વ્રત લઈએ એટલે પડીમાં લઈએ એટલે પાંચમું ગુણ સ્થાન, અને દીક્ષા લઈએ એટલે છઠ્ઠું સાતમું આવ્યું. એને કહે છે કે એ વાત ખોટી છે, એ બધી ભ્રમણા છે. એમ સંપ્રદાયમાં જન્મવાથી કોઈ જૈન થવાતું નથી, પણ ગુણથી જૈન થવાય છે. સમ્યક પ્રકારે કષાયનો નાશ કરવાથી અથવા પોતાના સ્વાધીન પુરુષાર્થથી અનંતાનુબંધી કષાય ઉપર વિજય મેળવવાથી જૈન થવાય છે. આંખે ખરેખર અનંતાનું મંદિરનો કષાય પહેલાવેલો હારે છે એની પાસે, અને મિથ્યાત્નો જે કષાય છે પહેલો વહેલો નાશ થાય છે. ત્યારે એ જૈન થયો, કરણલબ્ધિમાં પહેલો વહેલો જૈન થયો. પાંચમી કરણલબ્ધિ છે ને, જેના અનુત્તર પરિણામે સ્વાનુભૂતિની અને સમ્યક દર્શનની દશા પ્રગટ થાય છે. એક અપૂર્વ કરણ ત્યાં આવે છે. કરણલબ્ધિમાં ત્રણ કરણ છે, એમાં બીજું અપૂર્વ કરણ છે. અપૂર્વકરણ એટલે પૂર્વે એવા પરિણામ થયા નથી છે. કેવો જ્ઞાન ગોચર સદમસ્થને પોતાને એ પરિણામ બુદ્ધિગ્રાહ્ય નથી, એટલે ઉપયોગમાં પકડી શકાય એવા સ્થૂળ નથી. બીજો કરણના પરિણામ વખતે પણ ઉપયોગ અને લક્ષ પર્યાય ઉપર હોતા નથી. એ જ્ઞાયકના લક્ષ્ય જે આગળ વિધો છે એ ચારે લબ્ધિ પાર કરીને પાંચમી કરણ લબ્ધિના પરિણામમાં પ્રવેશ કરે છે ત્યારે એનું લક્ષ પરિણામ ઉપરતો હતો નથી. કરણલબ્ધિના પરિણામ શું સમ્યક દર્શન થાય ત્યારે પણ એનું લક્ષ સમ્યક દર્શનના પરિણામ ઉપર હતો નથી. એટલે પરિણામને જોવા રોકાતો નથી, આવા થાય છે તેવા થાય છે એ પ્રશ્ન ત્યાં નથી. એટલે એને અનંતર સમય, અંતર વગર નો સમય લીધો છે. એના વચ્ચે અંતર પડતું, એક સમય નું પણ અંતર નથી. એટલે એને અપૂર્વકરણ માં એને જીન કહ્યો છે. જીન કયો છે પણ તો જીન તો તીરમાં ગુણ સ્થાને છે ને, તો એવું તો જીનેન્દ્ર છે, એ જીન ના ઇન્દ્ર છે. બધા જે જીન છે જેટલા મોક્ષ માર્ગમાં જૈન થયા જીન થયા એ બધાના ઇન્દ્ર છે, એ જીનેન્દ્ર છે. એ જીનેન્દ્રને ટૂંકી ભાષામાં જીન કહો, કેમ કે એક જાતિના છે ખરેખર જીનેન્દ્ર. હા, પ્રશ્ન જ નથી, પ્રશ્ન જ નથી. શું કે ગુણથી જૈન થવાય છે, ત્યાં વિજય મેળવો, જીત મેળવી છે. બહુ સરસ વિષય છે કે એ સમ્યક દર્શન થયા પહેલા ભેદ જ્ઞાનના કાળમાં એક યુદ્ધ ચાલે છે, દ્વંદ્વ યુદ્ધ એને કહે છે. એક બાજુ જ્ઞાન એટલે વિવેક મલ્લ લીધો છે ત્યાં સંવર અધિકારમાં, એક શ્લોક છે અમૃતચંદ્રાચાર્ય, અને અનુભવ પ્રકાશમાં પણ એ વાત લીધી છે કે વિવેક મલ અવિવેક મલને પછાડે છે. અનાદિના હવે અવિવેક મલનું રાજ હતું, એમાં યુદ્ધ ચાલ્યું, અંદરમાં એક ઘર્ષણ ઉભું થયું અને આત્મા બળવાન થયો, એને વિવેકમલથી અવિવેકને પછાડ્યો, જીત્યો. એવી ઉપમા લેવા પાછળ અનુભવ કામ કરે છે. એને પોતાને જ ખ્યાલ આવે છે કે હું જીત્યો, આ લડાઈમાં હું જીત્યો, મારો કાબુ છે મારા પરિણામ ઉપર. મારા પરિણામ હોય મારા કાબુ બહાર જતા નથી, એટલો કંટ્રોલ આવે છે. કંટ્રોલ તો વહેલો આવી જાય છે પણ આવે છે, એટલે એને ખબર પડે છે. આગળ વધતો હોય ત્યાં તેને ખ્યાલ આવે છે કે ભાઈ પાછળના પરિણામ નથી થતા, કંટ્રોલ આવી ગયો કે નહીં. મોક્ષ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા આગળ વધી રહેલો જીવ છે એને પાછળના પરિણામ ક્યાં થાય છે? તો એને એ ખ્યાલ છે કે હું આગળ જાઉં છું, હું પાછળ જતો ખ્યાલ નથી કે જાગ્રત છે કે નહીં. જેના ઉત્તરો ઉત્તર ચડતા પરિણામ છે એને ક્યાં ભીતિ છે પાછળના પરિણામની, કેમ કે એનું બળ કામ કરે છે, પુરુષાર્થ કામ કરે છે. જેને અંતર પુરુષાર્થ જાગ્યો એને બીજી કોઈ શંકા નથી, એ નિશંક છે. પોતાની ધ્યેય પ્રાપ્તિ માટે એ નિશંક છે, બિલકુલ નિશંક છે, એવા એની પ્રતીતિ આવે છે. પરિણામ વિષય પણ પ્રતીતિ ઊભી થાય છે, એટલે એને એમ કહે છે કે જીત્યો, બરાબર જીત્યો જ છે, એમાં કઈ સવાલ નથી. એટલે જીત્યો હોવાથી એવા ભાવને પ્રદર્શિત કરવા એ જૈન થયો એમ કહેવામાં આવે છે. એ ખરેખર એવા ભાવને પ્રદર્શિત કરતો એ વાચક શબ્દ છે, જૈન શબ્દ એ રીતે છે. સંપ્રદાયને એટલે રૂઢિમાં ભલે એ સંપ્રદાય વાચક હોય, કેમ કે અન્ય મત પણ છે અહીંયા, વિષ્ણુ મત છે, બૌદ્ધ મત છે, ઇસ્લામ મત છે, અનેક પ્રકારના ક્રિશ્ચિયન છે. એની સામે લૌકિકમાં ભલે એનો રૂઢિ અર્થ ગમે તે હોય, પણ આ એનો મૂળ અર્થ છે, મૂળ ભાવ તો એનો આવો છે. એટલે માત્ર સંપ્રદાય બુદ્ધિ એ કોઈ પકડ્યા એને સંતોષ ન માની લે, ગુરુદેવે ખુલાસો કર્યો છે કે સંપ્રદાયમાં જન્મો માટે જઈને છું માનીશ નહીં એમ, ફસાઈ જઈ સંતો. પણ હું દેરાસર જઉં છું, હું મંદિર જઉં છું, હું કઈ બીજાના મંદિર જાતો નથી, તો કે તોય નહીં. હું સમ્યક પ્રકારે તે અનંતાનુબંધીને મિથ્યાત્વ ઉપર વિજય મેળવીને આત્મગુણને પ્રગટ કર્યા છે, શ્રદ્ધાના સમ્યક શ્રદ્ધાને પ્રગટ કર્યું છે, જ્ઞાનમાં આત્માના સ્વસંવેદન જ્ઞાનને પ્રગટ કર્યું છે, આચરણમાં સ્વરૂપાચરણને પ્રગટ કર્યું છે. આ ત્રણે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામ અને નિર્વિકલ્પ આનંદના પરિણામ ચોથા ગુણ સ્થાને પ્રગટ થાય છે, પુરુષાર્થ સહિત, પુરુષાર્થ પૂર્વક પ્રગટ થાય છે. એટલે પુરુષાર્થ આવી ગયો એમાં પાંચમું. તો તું જૈન છો અને નહીતર જૈન છો એ વાત તું માની બેસીશ આમ બીજું નહીં. અજૈન છે પણ અજૈન કે તો એને આકરું લાગે, અમે કઈ અજૈન છીએ, એક વાર ની 1750 વાર અજૈન જ છો. રાગ નો રાગ કે અનંતાની બંધી છે, એ પછી એક વાત આપશે, વિષય જ ચાલશે. ગુરુદેવ ની શૈલી એવી આવે છે કે લગભગ પ્રશ્ન પૂછવાનો પડે, પ્રશ્ન લઈને આવ્યો હોય કોઈ એને વ્યાખ્યાનમાંથી ઉત્તર મળી જતો એવા હજારો દાખલા બન્યા છે. જૈન મોહરાગ દ્વેષ જીતવા વાળો છે, એ મોહરાગ દ્વેષ દર્શન મોહ, રાગ દ્વેષ અનંતાનો બંધીના. અહીંયા મોહ એટલે દર્શન મોહ અને રાગ દ્વેષ અનંતાનો બંધીના. એ જૈન છે તે મોહ રાગ દ્વેષ જીતવા વાળો છે, છતાં રાગથી ધર્મ માને તો તે જૈન નથી, કેમ કે રાગનો રાગ તે અંતાનુબંધીનો રાગ છે. જેને રાગનો રાગ છે એને કેટલો રાગ થશે, તે અનંત રાગ થશે, એ અનંતાનુબંધીનો રાગ છે. એટલે રાગથી ધર્મ માને એને માટે પૂછવાની પરીક્ષા કરવાની જરૂર નથી કે મિથ્યા દ્રષ્ટિ છે કે નહીં, નિયમથી મિથ્યા દ્રષ્ટિ આમ છે. એટલે તો ત્રણેય સંપ્રદાયમાં બધા શો ખડભડાટ કરે થઈ ગયો, શું કે છે આ ગાંધી સ્વામી, ઓ તો બધા અમે મિથ્યા દ્રષ્ટિમાં આવેલા જઈએ છીએ, માની બેઠા હોય, પ્રતિમા લઈને બેઠા હોય, દીક્ષા લઈને બેઠા હોય અને રાગ કરવાનો અભિપ્રાય હોય, ચોખ્ખું સ્થાપના કરતા હોય, સ્થાપતા હોય, આમ કરો તેમ કરો, તમને ધર્મ થઈ જશે. એ તો બધાને એમ થયું કે આ તો આપણે સીધા જ મિથ્યા દ્રષ્ટિમાં નાખ્યા, નાખ્યા નહીં પણ છો એમાં નાખવાનો ક્યાં, નવા નાખવાનો ક્યાં પ્રશ્ન. બહારમાં આબરૂ મોટી હોય, શ્રાવકની આબરૂ હોય, મુનિની આબરૂ હોય, આચાર્યની આબરૂ હોય, એનું શું ભાઈ, એ આબરૂ ના કાંઈ ડાળિયા થશે, એનાથી પીઠ નહીં કરાય, એનાથી તને શાંતિ નહીં મળે. શાંતિ તો અંદર ગુણ પ્રગટ કરવાથી મળશે. બહારમાં આબરૂ મળવાથી કોઈને શાંતિ ને સુખ થાય છે એવું બનતું, એ તો અધર્મી હોય ને નથી માન સન્માન કરતા, પાપી હોય અધર્મી હોય, પૈસા આપે એટલે એનું સન્માન નો મેળાવડો કરે, ભાઈ તો દાનેશ્વરી છે, મહાન દાનેશ્વરી છે, પણ હવે એને હું ધંધો કર્યો છે તને ખબર નથી, લોકિકમાં તો ચાલે છે પણ એથી કઈ આત્માને શાંતિ મળતી નથી, એ આત્માની શાંતિ નો વિષય. ઘણા માન આપે એટલે ત્યાં સુખ ને શાંતિ થઈ જાય ખરું કે નહીં, કે ત્યાં અશાંતિ ઘણી વધશે, એ બધા દુઃખ ને દુઃખના પંથે જવાના બધા કારણો છે અને કાર્યો છે, એમાં આત્માની નિર્દોષતા ક્યાંય નથી. જૈન તો ખરેખર મોહ રાગ દ્વેષ જીતવા વાળો છે, છતાં રાગ થી ધર્મ માને તો તે જૈન નથી. આ સીધી વાત છે, તે અજૈન છે. કેમ એને અજૈન કહ્યો, કે જગતમાં તમામ અજૈન સંપ્રદાયોનો સિદ્ધાંત આ છે કે શુભ રાગથી ધર્મ થાય છે, પાપને તો કોઈ ઉપદેશતા નથી. કોઈ ધર્મના શાસ્ત્રો ઇસ્લામમાં પણ પાપનો ઉપદેશ નથી, એ પણ એમ કહે છે કે તું નેકી એટલે પ્રમાણિકતા પાળજે, તું શરાબ પીશ નહીં, ત્યાં કોઈ પાપ કરવાનો ઉપદેશ, ચોરી કરીશ નહીં, કોઈનું પારકું ધંધો અડીશ નહીં, બધી ઘણી વાતો હોય હિન્દુ શાસ્ત્રોમાં તો હોય, પણ મુસલમાન શાસ્ત્રોમાં એ વાત છે
બરોબર,
અને ખ્રિશ્ચનોમાં એ વાત છે. ગાંધીજીને તો આકર્ષણ થઈ ગયું ખ્રિશ્ચન થવાનું, જરા ખચમચી ગયા હતા અંદરથી, ગીધામાં પડી ગયા હતા, એને બતાવ્યા સિદ્ધાંતો. પાદરી એને લઈ જતા હતા અને ડર્બનમાં હતા આફ્રિકામાં ત્યારે, અને એની સાથે મિટિંગ કરતા એમ એને સમજાવતા કે અમારા ધર્મના સિદ્ધાંતો જો તમારા જેવો સમર્થ માણસ જો અમારા ધર્મનો પાદરી થાય તો એને તો અમે ધર્મગુરુના ઊંચા સ્થાને બેસાડી દઈએ. થોડાક માન પ્રકૃતિવાળા તો હોય જ રાજકારણીઓ બધા, માન પ્રકૃતિ તો એમની પણ હતી, થોડીક લાલચ થઈ ગઈ કે આ કંઈક ખોટું નહીં કાંઈ, અને બીજી બાજુથી શાંતિના ચાહક હતા, એટલે પાદરી થાય એને તો શાંતિને જ બધા કામ કરવાના હોય ને, એને ક્યાંય તોફાન કરવાના હોય ને, પેલા એને રાજકારણ હતું કે આને જો પાદરી બનાવી દઈએ તો આફ્રિકાની ચળવળ આખી તૂટી પડી, આને નાખો લાલચમાં. એને માન એના વિરોધી હતા ને વેરી હતા, પણ માન સન્માન આપી ઘરે બોલાવી એને સમજાવવાની બહુ કોશિશ કરી. પછી ગુંધાણા એને બધું મન થઈ ગયું, થોડો શ્રીમદજીને પત્ર લીખો દર્બનથી, ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવામાં વાંધો શું, મનથી હોય લખે ને પત્ર, વાંધો શું એવું શું કરવા લખે, હે
બરાબર મન થઈ ગયું.
શ્રીમદ એમને એમનું કહ્યું તમે જૈન થઈ જાઓ ક્રિશ્ચિયન થવાને બદલે, એ હિન્દુ હતા એટલે એને ઉભા રાખવા શું કહે છે કે ક્રિશ્ચિયન ધર્મ કરતા હિન્દુ ધર્મમાં અનેક ગણા સારા સિદ્ધાંતો છે, તેથી સારા સિદ્ધાંત વાળો ધર્મ છોડીને ઉતરતા સિદ્ધાંત વાળા ધર્મને અંગીકાર કરવા યોગ્ય નથી. આમ જ્યાં નાખ્યું કુળ ધર્મનું મહત્વ તો દરેક પ્રાણીને હોય છે, એ તો એ બુદ્ધિ લઈને જ કરી સંપ્રદાયમાં આવ્યો છે, એ કુળમાં આવ્યો છે, મારો ધર્મ ઊંચો હોય તો હું શું કરવા છોડું? પર ધર્મો ભયાવહ, ગીતાનો શ્લોક છે કે સ્વસ્વ ધર્મની અવિરત સંસિદ્ધિ લભતે, પરધર્મો ભયાવહ. પરધર્મમાં જઈશ ભયનું કારણ છે, તારા ધર્મમાં તું રહે તો તને સિદ્ધિ મળી જશે. એટલે એને તો સંપ્રદાયને છોડવા દીધો, એ બચી ગયા, ક્રિશ્ચિયન થઈ ગયા. પછી ધર્મના વિષયમાં એમણે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. એ મૂળ 27 પ્રશ્નો છે, પેટા પ્રશ્નો થઈને તો વધારે છે, એના ઉપર પછી એમને આપણે પણ એ બધા રાગથી ધર્મ માને છે. અને તેથી ટોડરમલજીએ કહેવાતા જૈન સંપ્રદાયોમાં રાગથી ધર્મનો સિદ્ધાંત થઈ ગયો એનું વર્ણન અન્ય મતમાં પ્રકરણમાં લખ્યું. એમણે જૈન મતના પ્રકરણમાં એનું વર્ણનમાં લખ્યું, એટલા માટે એમણે પ્રકરણનો વિભાગ કર્યો એમાં આ રીતે કે આ તો બધા અન્ય મત થઈ ગયા છે, નામ જૈનનું રાખ્યું છે, લોકો ફસાય છે, છેતરાય છે જૈનના નામે. બાકી એ બધા જેમ અન્ય મતો સુરાગથી ધર્મ માને છે, દેહની અને જળની ક્રિયાથી ધર્મ માને છે, એ જ બધા આત્માના અને આત્માની ક્રિયાને અને આત્માના સ્વરૂપને ચૂકીને આ બધી પરિસ્થિતિ ચાલી છે, માટે તે અજૈન છે એમ કરીને જૈનમાં નાખી દીધા. એ જૈન નથી એમ કહો કે અજૈન છે એમ કહો, બંને એક વાત છે. અંતરમાં રાગની રુચિ છે તે જૈન નથી. શું કીધું? કે જેને રાગ રૂચે છે તે જૈન નથી. બહુ એવો સરસ ટુકડો છે આ, કે જીવ પોતાને રાગ તો ચાલે છે, રાગ તો જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી રાગ ઉત્પન્ન થાય છે. સમ્યક દ્રષ્ટિને રાગ થાય છે પણ રાગ રૂચતો નથી. અને એને પોસાતો પણ નથી. જ્યારે મિથ્યા દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિપણાને લીધે રાગનું પોષણ છે, ભલે રહ્યો એમ છે અને એની રૂચે છે. હવે એને તપાસવી રહી એની રૂચિ, તને રાગ રૂચે છે? જો તને એ તો અનુભવમાં આવી રહેલી ચીજ છે, જ્ઞાન અને રાગ બંને અનુભવમાં સદાય અનુભવમાં આવતા પરિણામો છે, સદાય અનુભવમાં આવતા ભાવો છે. તને જ્ઞાન રૂચે છે કે તને રાગ રૂચે છે, તારા અનુભવને તપાસ. જો તને રાગ રૂચતો હોય તો જરા ઊંડી તપાસ કર કે શા માટે રૂચે છે, એમાં રૂચવા જેવું શું છે. અને જ્ઞાન કે જે કશાય રહિત ભાવ છે, એ કશાય રહિત હોવા છતાં શા માટે રૂચતો નથી? એ દ્વંદ્વમાં તો ઉતરતો. આ માથાકૂટ અંદર ઊભી થવી જોઈએ. કેમ રાગ રૂચે છે ને કેમ જ્ઞાન રૂચતું નથી? બે ભાવ અનુભવમાં આવે છે. રૂચે છે તો શું છે, શું અંદર માણસ નથી કહેતા, ભાઈ એમાં શું તે જોયું તો તને એની પાછળ આટલું બધું ઘેલું લાગ્યું છે? કોઈ માણસ અનુચિત પ્રકારે જતો હોય તો એને કહ્યું, પણ એમાં છે શું? હવે ચાલે છે, સારી ચીજ આપી દઉં તને, મારે તો એ જ જોઈએ. એમ સારા નરસાનો વિવેક નથી, એ તો ગમે તે રસ્તે જાય છે. પણ અહીંયા કહે છે કે જો તારે ધર્મ એટલે નિર્દોષતા અને ધર્મ એટલે પવિત્રતા અને ધર્મ એટલે શુદ્ધતા પ્રાપ્ત કરવી છે, તો તને શુદ્ધ અને અશુદ્ધ બે ભાવ તારા જ પરિણામમાં તને બતાવીએ છે. તને શું રૂચે છે એ તો નક્કી કર. તારી રૂચિને વ્યવસ્થિત કર્યા વિના, રૂચિને ઓળખ્યા વિના, રૂચિને નક્કી કર્યા વિના અને રૂચિને વ્યવસ્થિત કર્યા વિના તું કેવી રીતે ધર્મ કરીશ?
ઉપયોગ તે ધર્મ છે, શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે, તો કેવી રીતે તો હું ધર્મને કરીશ? એ રીતે તો ધર્મ થતો નથી. એક રુચિના વિષયનો તો એક બહુ સરસ સિદ્ધાંત એ છે, બેન શ્રીના વચનામૃત ઉપર એ વિષય ચાલ્યો છે ગુરુદેવના પ્રવચનમાં, કે જેને રાગની રુચિ છે એનો ઉપયોગ સૂક્ષ્મ થતો નથી. એને રાગથી જ્ઞાનને જુદું પાડવા માટે જે ઉપયોગની સૂક્ષ્મતા જોઈએ, અથવા જ્ઞાનમાં સ્વભાવને પકડવા માટે જે ઉપયોગની સૂક્ષ્મતા જોઈએ, અને એ રીતે સ્વસન્મુખ અને અંતર્મુખ વળવા માટે જે ઉપયોગની સૂક્ષ્મતા જોઈએ, એ સૂક્ષ્મતા કેમ આવતી નથી? કે રાગની રુચિ છે માટે. જ્ઞાન તો ઉઘાડવાળું જ્ઞાન છે, પોતાનું પ્રયોજન ભૂત કાર્ય કરવા તે સમર્થ છે, તો પણ રાગની રુચિને વશ એ જ્ઞાનમાં સૂક્ષ્મતાનો જે પ્રકાર આવીને એને સ્વભાવ ગ્રહણ થાય, આત્મા ગ્રહણ થાય, આત્મા એને ભાસે, એ બનતું નથી. રાગની રુચિને લઈને જ્ઞાન પણ અશુદ્ધતા અને મલિનતાના રંગે રંગાઈ જાય છે, રાગ રંજિત થઈ જાય છે, તેથી તે પોતાના જ સ્વરૂપને ઓળખતું નથી. જ્ઞાન પોતાના જ સ્વરૂપને, જ્ઞાન જ્ઞાન સ્વભાવને જ ઓળખતું નથી. આ પરિસ્થિતિ થાય છે. એટલે એ વિશે એમણે ત્યાં બહુ સરસ ખુલ્યો છે, કે તું તારો ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદરમાં કેમ સ્વભાવના અસ્તિત્વને પકડતો નથી, નિજ અસ્તિત્વને પકડતો નથી, અસ્તિત્વનું ગ્રહણ કેમ નથી? જ્ઞાન તો સંગની પંચેન્દ્રિયોનું સમર્થ કહ્યું છે, કે એમાં સામર્થ હોવા છતાં, પ્રગટ શક્તિ હોવા છતાં રાગની રુચિ રહે છે. શુભ રાગ તેથી રાગની પ્રધાનતા રહે છે, તેથી રાગનું લક્ષ રહે છે, અને લક્ષ બદલાતું એટલે અહીંયા એ વાત સાથે જોડી છે કે અંતરમાં રાગની જેને રુચિ છે તે જૈન નથી. જૈન થવા માટે એને રાગની રુચિ છોડવી રહી. રાગ નહીં છૂટે, રાગ તો 12મા ગુણસ્થાન સુધી, 10મા ગુણસ્થાન સુધી નહીં છૂટે, 11મે ઉપશમ થાય છે, 12મે ક્ષય થાય છે, પણ સૂક્ષ્મ સાંપ્રાયનો રાગ અબુદ્ધિપૂર્વકનો 10મા ગુણસ્થાન સુધી છે અનિવાર્યપણે. રાગ નહીં છૂટે, જે તે ભૂમિકાનો રાગ આવ્યા વિના રહેશે પણ નહીં. પણ તને રૂચે છે આવડી બીજી વાત છે પાછી. જો તને રાગનો એક કણ પણ રૂચે તો ત્યાં જૈન પણ નહીં આવે. તું જૈન નહીં થા, સમ્યક દ્રષ્ટિ નહીં થા. શ્રાવક તો બીજી ઊંચી વાત છે, વાડાના શ્રાવક તે કઈ શ્રાવક નથી. ગુરુદેવ કહેતા જરા કઠોર લાગે તો કે એ તો કર્યાતાના કોથળા ઉપર સાકરનું નામ લખે અને અંદર કડવું કડવું કર્યાતું હોય એમ નામ પાડવાથી કઈ વસ્તુ મળી જતી ઊંચી ભૂમિકા.